ભગવાન સ્વરૂપ બે પ્રકારનું છે, સગુણ અને નિર્ગુણ. કાગ ઋષિ, ખગેશ્વર એવા ગરુડજીને રામકથા સંભળાવી રહ્યા છે, અને જે સ્થૂલ વ્યવહાર છે, શરીર સાથેના જે સંબંધો છે, ભૌતિક વ્યવહાર, એને લક્ષ્યમાં રાખીને કાગ ઋષિ કહે છે, ગરુડજી આ કામ ક્રોધ લોભ મોહ મદ એ તો દુઃખરૂપ છે, ગૃહાશક્તિ ઘરની અંદરની અત્યંત લગાવ આસક્તિ એ અત્યંત દુઃખરૂપ છે, અને એ એવો જે રગદોળાયેલો માણસ હોય એ માણસ ક્યારેય પણ ભગવાનને પામી શકતો નથી. તે કિમી જા નહીં રઘુપતિ, અંધારા કુવાની અંદર ઉતરી ગયેલો માણસ જેને પોતાની જાત જ ન દેખાય, સ્થૂલ હાથ પસારે તો પણ તેનો આત્મા એને ક્યાંથી દેખાવાનો. તો આ સ્થૂલ સ્વરૂપના ભગવાનના લીલા વિગ્રહની વાત કરી, એની સાથે કહે છે કે નિર્ગુણ રૂપ સુલભ અતિ. ભગવાનને ઓળખી શકવાનો તો નથી જે અત્યંત આસક્ત છે વિષયોમાં, શરીરમાં, ઘરમાં, એ ક્યારેય ભગવાન સુધી પહોંચી શકતો નથી. સ્વપ્ને પણ ભગવાનને માટે એનામાં કોઈ પણ આમ એક ઝાંખી થાય, ઝલક આવે. તો આ ભગવાનના લીલા અવતારને પણ પ્રાપ્ત નથી કરી શકતા. એટલું જ નહીં, નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ સ્વરૂપ છે એ સર્વત્ર સુલભ છે, છતાંય એને આવા માણસોની દ્રષ્ટિ ત્યાં સુધી જતી જ નથી, વિચાર એને માટે ઉભો થતો જ નથી કે નિર્ગુણ આટલું સુલભ હોવા છતાંય એને ન પામી શકે. અને એટલું જ નહીં, સગુણ તો આટલું બધું આપણી સામે છે, પ્રત્યક્ષ સગુણ પરમાત્મા ના અનેક ચરિત્ર, અનેક લીલાઓ, એનું નામ સ્મરણ, એનું સ્વરૂપ, એનું વિગ્રહ બધું જ આપણી સમક્ષ છે, છતાંય સગુણ જાણ નહીં કોઈ. પણ જે નિરાકારને જાણનારો છે, સર્વત્ર છે, અનુભૂતિ કરી, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ, સર્વત્ર જડ ચેતનમાં એ જ બેઠેલો છે. તો વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ, એ પદ જે બતાવનાર છે ને, જેણે જોયું છે, તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, એવા ગુરુને વંદન કરે છે કે જેણે નિર્ગુણને બહુ જ સુલભ અને સરળ કરી આપ્યું, છતાંય એને સમજવાની ક્ષમતા માણસના મનથી. અને સગુણ તો પ્રત્યક્ષ છે, નામ છે, લીલા છે, વિગ્રહ છે, મૂર્તિ છે, સ્વરૂપ, છતાંય સગુણ જાણ નહીં કોઈ, એને પણ કાંઈ પણ જાણતો નથી, કશું જ જાણતો નથી. તો એવા સુગમ અગમ, આવું સુલભ, એવું સુગમ, બહુ સરળ, અગમ્ય, અલક્ષ એવા આત્મતત્વને પામવા માટે ધીરે ધીરે એકાગ્રતા, ચિંતન, અંતર્મુખતા કેળવવી પડે. એને માટે કહે છે કે સુગમ અગમ નાના ચરિત્ર, ભગવાનના અનેક ચરિત્રો છે કે જેનું વર્ણન ન કરી શકાય, એ સારી રીતે સમજી શકાય એવા પણ છે, અને અગમ અગમ્ય પણ છે. સુગમ કહ્યું જે સગુણ સ્વરૂપ છે એ સુલભ છે, અને અગમ્ય કહ્યું કે જે નિરાકાર નિર્ગુણ સ્વરૂપ છે, છતાંય કાગ ઋષિ કહે છે નિર્ગુણ રૂપ સુલભ, બહુ સરળ છે, બહુ સુલભ છે. ક્યાંય પણ આંખ બંધ કરીને એકાગ્રતાથી, અંતર્મુખતાથી, સ્થિરચિત્તથી બેસી જાઓ તો નિર્ગુણ તમને સર્વત્ર પ્રાપ્ત થશે. થયેલું દેખાશે. સર્વત્ર એની ઉપસ્થિતિ છે, એનું અસ્તિત્વ છે એમ દેખાશે. પણ સગુણ સાકારને માટે તો પોતાના ઈષ્ટ એની મૂર્તિ એને માટે એમાં પણ સ્થિર થવું પડે. એટલે આમ સુગમ્ય છે, અગમ્ય પણ છે, પ્રાપ્ત કરી શકાય એવું પણ છે, ન મેળવી શકાય એવું પણ છે. આવા અનેક ચરિત્ર આ બધું સાંભળીને કે આમાં સાચું શું. ઋષિઓના મનની અંદર પણ ભ્રમ ઉત્પન્ન થતો હોય છે. ખગેશ, કેટલી સરસ વાત કરી, તમે એકલા જ નથી. જે ઋષિ મુનિઓ નિર્ગુણની ઉપાસના કરીને પરમની પ્રાપ્તિ, ચરાચરની અખંડ વ્યાપ્તતાને નો પણ અનુભૂતિ કરે છે, અને સગુણ સાકારને પણ જે ઉપાસી શકે છે, એવા આવા અગમ્ય અને સુગમ હોવા છતાંય એને ઋષિ મુનિઓ પ્રાપ્ત કરી શકે છે, કરી શકતા પણ નથી, અને ક્યારેક તમારી માફક ભ્રમ પણ ઉત્પન્ન થાય. આ જે ભ્રમણા છે, એક જીવનની આવતી એવી પળો છે કે ક્યારેક ભ્રમ ઉત્પન્ન થઈ જાય આ શું, પણ પાછું એમ થાય નહીં નહીં, ગમે તેમ હોય મારે તો મારા ઈષ્ટની જે દ્રઢતા છે એને સહેજ પણ ડગવા દેવી નહીં, ભલે જે થવાનું હોય તે થઈ જાય. સરસ ભજન છે ગુરુજી, નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા, કેટલો કેટલો સરસ ભાવ છે. એમાં જે થવાનું હોય તે ભલે થઈ જાય. તો અહીંયા અનેક અગમ્ય અને સુલભ હોવા છતાંય એની અંદર ભ્રમ ઉત્પન્ન થાય છે, પણ કાગ ઋષિ કહે છે કે ભલે આ ઉત્પન્ન થયો હોય મોહ વ્યામોહ, પણ એ તમારા માટે સારું નથી, તમારા માટે આ યોગ્ય ન કહેવાય. જે છે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેવો જ પડે. મન ઈચ્છે કે ન ઈચ્છે, આપણી બુદ્ધિ સમજે કે ન સમજે, પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે. ઋષિ મુનિઓના મનની અંદર પણ ભ્રમ ઉત્પન્ન થઈ જતો હોય છે તો તમે કંઈ એમાં બાકાત રહી શકે એવા છો જ નહીં, છતાંય ભલે ભ્રમ ઉત્પન્ન થતા હોય. અનેક વખત અશ્રદ્ધા, આપણી શ્રદ્ધા પણ ડગી જાય કે આ શું, પણ છતાંય જ્યારે એ સમય પસાર થઈ જાય, એ વિકૃત અને એવી પરિસ્થિતિ જ્યારે પસાર થઈ જઈએ, ત્યારે ફરી પાછું નહીં નહીં, ઈશ્વર વગર તો કંઈ ચાલી શકતું છે. આમ ભ્રમ ઉત્પન્ન થાય તો પણ ફરી પાછી એની દ્રઢતા એની એ જ બની રહેવી જોઈએ કે ક્યારે પણ પોતાના ઈષ્ટમાંથી શ્રદ્ધા ડગવી જોઈએ નહીં. અને જ્યારે જ્યારે પણ ઈષ્ટમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય અને આપણી સ્થિરતા ડગી જાય ને, ત્યારે એમાં સમજવાનું કે આપણા પાપ વધારે શક્તિશાળી બન્યા છે, માટે આપણી મતિ ભ્રમિત થઈ છે. પાપ જ્યારે વધારે બોલે ત્યારે મતિમાં ભ્રમ ઉત્પન્ન થાય, પણ એ પાપ જ્યારે થોડાક નિર્બળ થાય અને શક્તિહીન થાય, એટલે ફરી પાછા ઈષ્ટની ઉપાસનામાં દ્રઢતા આવી જાય. એટલે ક્યારેય પણ આવો ભ્રમ ઉત્પન્ન થવો જોઈએ જ નહીં, છતાંય ઋષિ મુનિઓના મનની અંદર ભ્રમ ઉત્પન્ન થાય છે. ગરુડજી, તમારા મનમાં એ ભ્રમ ઉત્પન્ન થયો છે. હવે જો આટલા બધાને હોય તો સામાન્ય વ્યક્તિના મનની અંદર ઈશ્વર પ્રત્યે ક્યારેક ક્યારેક ભ્રમણા આવી જાય. માણસ પોતાના ઘરમાં વર્ષો સુધી રહેતો હોય, છતાંય એને બધો જ અભ્યાસ હોય કે આ બાજુ બારણું છે, આ બાજુ બારી છે, આ બાજુ કબાટ છે, આ બાજુ અમુક મૂકેલું છે, છતાંય અંધારી રાતે લાઇટ જતી રહી હોય, રાત્રિનો અજવાળો બંધ થઈ ગયો હોય અને ઊભો થાય, જાગે ને બેઠો થાય, છતાંય આ બાજુ જ છે ને ભ્રમણા ઉત્પન્ન થઈ. આવું વર્ષોથી રહે છે ને પછી ભ્રમણા ઉત્પન્ન થતી, છતાંય દિવાલમાં માથું પછડાય. સુની મની મન ભ્રમ હોય. જો આપણા ઘરની અંદર આપણે વર્ષો સુધી રહેતા આવીએ ને, છતાં ભ્રમ ઉત્પન્ન થઈ ના અવળે રસ્તે જઈને કંઈક દિવાલમાં માથું, ના ના આપણે ભૂલી ગયા તો બારણું નથી, આ તો દિવાલ આવી ગઈ. અચ્છા દિવાલ આવી ને, એટલે બાણું આ બાજુ હશે, ડાબી બાજુ થઈને આમ, એટલે ભ્રમ તો ઉત્પન્ન થવાનો. એટલો ઘરનો ભ્રમ નહીં, પોતાના શરીરનો ભ્રમ ક્યાં ઉત્પન્ન થતો? વર્ષો સુધી ઘરમાં રહીએ પણ આપણા શરીરમાં તો આપણા સિવાય બીજું કોઈ રહેતું નથી, છતાં આપણા શરીર માટે કેટલી ભ્રમણાઓ ઉત્પન્ન થાય. તો એ ભ્રમણાઓ તો જીવનની અંદર શરીર સાથે વણાયેલી સાહજિક છે, છતાંય ખગેશ ક્યારેય પણ ઈશ્વર પ્રત્યે, આત્મા પ્રત્યેનો ભ્રમ, હું તો છું એ છું જ, ભલે શરીર માટેની આસક્તિ દેહાધ્યાસ ઉત્પન્ન થયો, ઘરની અંદર પણ દિશા ભ્રમ થયો, પણ છતાંય આ શરીરની અંદર આત્મચેતના સ્વરૂપે, મહારાજના અંશ સ્વરૂપે હું તો છું જ. કારણ મારું અનુસંધાન કેવું છે? મારી વૃત્તિઓ મહારાજમાં છે અને મહારાજ મારામાં પધારેલા છે. કેવી રીતે માગીશું? પધારજો મેરે ઉરવશીએ, અશરણ શરણ, ઠીક, નોધારાના આધાર મારામાં વસજો અને હું વશીએ અશરણ, હું આપની સમીપમાં વસીશ અને આપ મારામાં વસીશ. આવી દ્રઢતા, આત્મા પ્રત્યેની સ્થિરતા કે મારામાં જ બિરાજેલા છે અને હું એમની સાથે જ છું, મારાથી કંઈ અળગા નથી. અને ક્યારે કેવી રીતે પહોંચાશે? તમે અરૂપ રૂપે અનુસર્યા, સર્વવ્યાપક છો ને, જળચેતનમાં અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ તસ્મય શ્રી ગુરુએ નમઃ. તો એવા સર્વત્ર છો, તો મારા હૃદયની અંદર તો ચેતના બેઠેલી છે, આપની જ છે, તો આપ મારામાં બિરાજેલા જ છો. હવે મારી વૃત્તિઓ આપમાં દ્રઢ, મહારાજનામાં દ્રઢ થાય, તો એ દ્રઢતા ક્યારે એની અંદર ભ્રમણા ઉત્પન્ન ન થવી જોઈએ, એ દ્રઢતાની અંદર, તો જ એની અંદરથી પાર ઉતરી શકાશે, તો જ નિર્ગુણ રૂપ સુલભ થઈ શકશે અને ભગવાનની જે સાકાર ભક્તિ પણ પ્રાપ્ત થઈ શકશે. પણ જે સુગમ છે અને કદાચ ન અગમ્ય પણ છે, અને આ બધી બાબતોને જોઈ સાંભળીને ક્યારેક ભ્રમણાઓ પણ માણસને ભમાવી દેતી.